ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸ ರುಚಿರಾನನಾಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮಿರಮುದಾ ಧರ್ಮನಂದನ ಮಹಂ ವಿಕ್ರಮ ಸಂವತ್ 2075 ಆಸೋ ಸುದ್ ದಶಮ ವಿಜಯಾದಶಮಿ ಮಂಗಳವಾರ ತಾರೀಖ 8-10-2019 ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮಂದಿರ ವರ್ತಾಲ್ ಧಾಮ ಸಭಾ ಮಂಡಪಮಾ ಆಜ ಮಾರೇ ಓರ್ಡೆ ಕಥಾ ಭಾಗ 13 ಆಯ್ವಾ ಆಪಣೆ
ವಾಲಪ ವೇಣ ಮಾರೆ ನೇಣಾ ಕರುಣಾಮಾ ಭರ್ಪೂರ್ ವಾಲಪ ವೇಣ ನೇಣಾ ಕರುಣಾಮಾ ಭರ್ಪೂರ್ ವಾಲಪ ವೇಣ ಮಾರೆ ನೇಣಾ ಕರುಣಾಮಾ ಭರ್ಪೂರ್ ವಾಲಪ ವೇಣ ಮಾರೆ ನೇಣಾ ಕರುಣಾಮಾ ಭರ್ಪೂರ್ ಅಂಗೋ ಅಂಗ ಮಾರೆ ಜಾಣೆ ಉಬಿಯಾ ಅಗಲಿತ ಸೂರ
ವಾಲಪ ವೇಣಮಾ ಅನೆ ನೇಣಾ ನೇಣಾ ಕರುಣಾಮಾ ಭರ್ಪೂರ್ ಅನೆ ಅಂಗ ಅಂಗಮಾ ಜಾಣೆ ಉಗಿಯಾ ಅಗಣಿತ ಸೂರ್ ಸೂರ್ಯ ಆಟ್ಲು ಬಧುದ ತೇಜ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಅನುಭವಾಯ ಛೆ ಅಂತರ್ನೆ ಓರ್ಡೆ ಮಹಾರಾಜನ ವೇಣಮ ಅಪರಂಪಾರ ವಾಲಪತಿ ವಾಲಪ ಕ್ಯಾಂ ಜೋವಾನ ವೇಣೆ ವೇಣೆ ಪ್ರೇಮ ರಸ ಜರೆ ವೇಣೆ ವೇಣೆ ಮಿಠಾಶನೋ ಧೋಧ ವಹೆ ಎವಿ ಹತಿ ಮಹಾರಾಜನಿ ಮಿಠಿ ಬೋಲಿ અને એ મીઠી બોલનીમાં કંઈક લોકો મુગ્ધ થયેલા અને મહારાજની નેણની શોભા તો બરાબર છે પણ નેણમાં જે અમી ધારા વહેતી હતી મહારાજના નેણા કરુણામાં હંમેશા ભરપૂર રહેતા હતા આંખો કરુણાથી ભરેલી દર્શકજનોને દેખાતી હતી અને અંગો અંગમાં જાણે ઉગ્યા અગણિત અર્થાત કે જેની ગણના ન થઈ શકે એટલા સૂર્ય ઉગ્યા હોય એટલી મહારાજની મૂર્તિ તેજસ્વી પ્રેમાનંદ સ્વામી વર્ણવે છે નેણા કરુણામાં ભરપૂર એક પદમાં સ્વામી એમ કહે છે બિહારી થારી અખિયા અજબ જાદુગારી હે વાલા તારી આંખ્યો તારા નેણા અજબ જાદુગારી અજબ જાદુ ટોના છે તમારી આંખમાં જાદુગારી આખી આ થારી ચિતવની જગસુ ન્યારી આંખ્યો તમારી જાદુ ટોના ચિત્તવની જગસુ ન્યારી તમારી શોભા દુનિયાથી ન્યારી બોલની મેં સબ બસ કર લીની ગોકુલ ગામ કી નારી તમે બોલો છો જેવું ને બધાય તમારે આધીન થઈ જાય. ભગવાનને બોલતા આવડતું હતું, દુશ્મનો પણ મિત્ર બની જાય એવું, વિરોધી પણ સહાયક બને, આડોડ પણ સીધો બને, ઝેરીલો પણ મીઠો બની જાય, આવી મહારાજની વાણી હતી. ભગવાનની કૃપા હોય તો આવો ગુણ થોડો ઘણો કોઈમાં હોય, બાકી તો આપણે બોલીએ એટલે મિત્ર દુશ્મન થાય, આપણો હોય એ પરાયો થાય. હવ બોલે માણા અમુક અમુક એટલે અંગારા જ જરે એવું બોલે. પેલા સાહિત્યકારો કહે છે કે એક ભાઈએ એક ભાઈને એટલું કહ્યું કે ભાઈ માચિસ છે બાકસ, કે કેમ? તો કે બીડી સળગાવી છે. તો કે એમાં માચિસની શું જરૂર છે? ઓલો ભાઈ બેઠો ને એની જીભે અડાડે એટલે સળગી જશે. આ કે ભાઈ મશ્કરી શા માટે કરો છો? કાંઈ જીભે અડાડવાથી બીડી સળગે? તો કે એની જીભે તો ઘરના ઘર હળગ્યા છે, તારી બીડી ન હળગે. એ ભાઈ બોલે છે જેવું, કંઈકના દિલ તોડી નાખે, કંઈકને દુઃખ લાગી જાય, કંઈક લોકોને બિચારાને હતાશા નિરાશા વ્યાપી જાય, ભાંગી પડે માણસ, એ લવરી જેવી કરે છે આખો દિવસ. આપણે એવું કાંઈ કરીએ છીએ? કરતા હોઈએ તો બંધ. એવું ને બોલીએ સામાના દિલમાં દુઃખ થાય, મીઠું બોલીએ. આપણો ભગવાન જો આટલો મીઠા બોલો હોય તો આપણે કડવા બોલા શા માટે થવું? હે કોયલ કિસી કો ક્યા દેત હે, કાગા કિસી સે ક્યા લેત, કેવલ મીઠી બોલની સે સબકો અપના કર લેત, કેવલ મીઠી બોલની સે સબકો અપના કર લેત. બોલતા ન આવડતું હોય ને તો મૂંગા મરવું, પણ બોલીને બધું બગાડવાનો શો અર્થ છે? બોલની મેં સબ બસ કર લીની, ગોકુલ ગામ કી ન્યારી, ચલની મેં ચિત ચોર લ્યો હે, ચલની મેં. એવી તો તમારી ચાલ મહારાજ, એમાં તમે અમારા ચિત ચોર્યા, ભૂપતિ ભયે ભેખ ધારી. ये वाक्य बड़ा अद्भुत है, भूपति भये भेख धारी. राजा महाराजाओए रंजन छोड़ी ने भजन में झंपलावी दीधो, केवल तमारी चालवानी चतुराई जोई ने, गजगति चाल तमारी जोई वहाल उपजी गयो. सहज में संसार राज्य सत्ता भोग विलास हिंडोला खाट पान बीड़ा राज राणियों बद्दो फाटले छूटी गयो. કેવી ચાલ હશે કલ્પના કીજે. મુસ્કની મેં મોયો રતિ નાયક, તમે જરાક આમ હસ્યા ને એમાં રતિપતિ બિચારો બેભાન થઈ ગયો. પ્રેમાનંદ જાત પ્રાણ વારી, અને હું પ્રેમાનંદ તો મારા પ્રાણ હૃદય કાઢીને તમારા ચરણે ધરી દઉં. વાહ મારો મહારાજ વાહ, ક્યાં બાત, કેટલો મહિમા, કેટલું સુંદર મહારાજના સદગુણોનું વર્ણન કર્યું સ્વામીએ. ગુણ લે તો હેત થાય, જેને ગુણ જડે નહીં કોઈમાંથી એનું હૈયું હેતાળું ક્યાંથી થાય? જ્યાં જ્યાં નજર ફરે ત્યાં ત્યાં કોકની નબળાઈ દેખાય, અવગુણ દેખાય, દોષો દેખાય, ત્યારે એનું હૃદય હંમેશાના માટે ખારેલું ઝેરેલું કડવું જ રહે. અને બીજાને તો નુકસાન થતા થાય, સૌ પ્રથમ નુકસાન અભાવ અવગુણ લઈને પોતાનું હૃદય જે તપેલું સળગેલું રાખે છે, ખારેલું ઝેરેલું રાખે છે, એને ખુદને સૌ પ્રથમ બહુ મોટું નુકસાન થાય. બીપી હાઈ લો થાય, એસિડિટી થાય, કબજિયાત થાય, અપચો થાય, હેડેક થાય, બધું થાય. અને જે માણસ બધાના ગુણ જ લે એના હૃદયમાં પ્રેમ વહે, પ્રેમ ચીજ એવી છે એ બધાને સુખ જ આપે, દ્વેષ ચીજ એવી છે એ બધાને દુઃખ જ આપે. પ્રેમ પ્રગટાવવાનો અનુપમ ઉપાય છે ગુણગ્રાહી વૃત્તિ કેળવીએ. જેને જોઈએ એમાંથી કાંઈક ગુણ લઈએ. અવગુણ લઈને શું કામ છે? અવગુણ લેવાથી તો અંતર લુખ્ખું થઈ જાય, લુખ્ખું. ઘણા માણસ માળા કરે, તપ કરે, હળી કાઢીને પાંચ આરતીમાં દર્શન કરે, પ્રદિક્ષિણા ફરે તે જાણે કોકને પાડી દેહે, પણ જોજો એને ભગવાનમાં પ્રેમ ન હોય. જાજો દેખાડો હોય, અને કાં તો પ્રેમ 25% હોય તો 100% બતાવે, એવો પાછો ડોળ કરવામાં કળાબાજ હોય. પણ એમ કરીએ તો કાંઈ હૃદયમાં શાંતિ આવતી નથી. શાંતિ તો હૃદયમાં ત્યારે આવે છે જ્યારે પ્રભુ પ્રત્યે, સંતો ભક્તો પ્રત્યે ભીતરથી પ્રેમના ઝરણાઓ ફૂટે, તારે શાતા વળે છે. અને અંદરથી પ્રેમનો પ્રવાહ ત્યારે વહે છે જ્યારે મહારાજના ગુણો દેખાય, એણે કરેલો આપણા ઉપર જે ઉપકાર છે એ યાદ આવે, પરમેશ્વરની સામર્થ્ય, પ્રતાપ, મહાત્મ્ય, કરુણા, આ બધો જ્યારે યાદ આવે ત્યારે ભગવાન પ્રત્યે હેત થાય. અને ભગવાનના મહાત્મ્ય જ્ઞાનમાં ડૂબેલા માણસને ભગવાનના સંબંધમાં આવેલા પશુ પક્ષી અને ઝાડનો પણ અતિશય ગુણ રહેતો હોય છે, ત્યારે જે કોઈ ભગવાન સ્વામિનારાયણના કહેવાતા હોય, સ્વામિનારાયણ નામ મુખથી લેતા હોય, એનો ગુણ કેમ ના આવે? એનામાં હેત કેમ ન થાય? જોવને જ્યારે ભગવાન રામનું મહાત્મ્ય તુલસીદાસજીને થયું ત્યારે એના અંતરમાંથી એક દોહો નીકળ્યો, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકો પક્કી પહેનિયા મેરે તન કી ચામ. હે તુલસી, આવું સમજો, પોતે પોતાને ઉપદેશ દે છે. તુલસી જાકે મુખન સે, જેના મુખમાંથી ભગવાન નામ નીકળે છે, આ હા હા, એને તારા શરીરના ચામડાને ઉતારીને એના બૂટ બનાવીને પહેરાવી દે. કેટલો ભગવાન રામનો મહિમા એના હૃદયમાં વહેતો હશે. તુલસીદાસનો રચેલો આ દોહો ભગવાન સ્વામિનારાયણની પરાવાણી વચનામૃતમાં સન્માન સાથે સ્થાન પામ્યો છે. જે કોઈ કવિની કંઈ પણ ગદ્ય પદ્ય રચના પ્રગટ પુરુષોત્તમ નારાયણના અને એમના મુક્તોના ઉપયોગમાં આવે, એ કવિનું પણ કલ્યાણ થઈ જાય છે. એમ કલ્યાણ નિર્ણયમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે. એમાં શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે કે આપણે કાંઈક કાવ્ય કીર્તન ગ્રંથ લખ્યા હોય પણ પ્રગટ ભગવાન ના મળ્યા હોય અને પૃથ્વી ઉપર એ કાવ્ય કીર્તન ગ્રંથ પડ્યા હોય તો ભગવાન એને પછી જ અવતાર થાય ત્યારે વાંચે, સ્વીકારે તો એ કવિનું કલ્યાણ થાય? ત્યારે ગુરુ કહે છે ચોક્કસ થાય. કેમ છે? પ્રગટ ભગવાન અને પ્રગટ મુક્તાત્માઓના ઉપયોગમાં જેનું કાંઈ પણ આવે છે એનો બેડો પાર થઈ જાય છે. હા, આવી વાત છે. તુલસીદાસનો આ દોહો પ્રગટ ભગવાનના અને પ્રગટ મુક્તોના ઉપયોગમાં આવી ગયો એટલે તુલસીદાસ તો ઓહો બેડો પાર જ હોય, સવાલ જ નથી. પણ વચનામૃતમાં તુલસી જાકે મુખન છે, ક્યાં બાત. તુલસીદાસજીના બીજા પદો પણ મહારાજે ગૌડાવ્યા છે, જાકો લગ્ન રામસો નાહી વગેરે વગેરે. પણ પ્રેમાનંદ સ્વામીની કૃતિઓને હું કોટી કોટી વંદન કરું છું. પ્રેમ સખી એટલે પ્રેમ સખી. કરુણા નિધિ કરુણા કરીને છોગાળા રંગ છેલ, આહા શું અદ્ભુત બોલે છે. પ્રેમાનંદ કહે અખંડ રહો આખરડીમાં અલ બેલ, એનો આગ્રહ છે આંખમાં રાખવાનો. નવલ સ્નેહી નાથ જે રે રૂપાળા રાજીવને વાલા લાગો છું.
નવલ સ્નેહી નાથ જે રૂપાળા રાજીવ નેડવાલા લાગો છો
નવલ સ્નેહી
નાથ જે રૂપાળા રાજીવ નેડવાલા લાગો છો
હસતા હસતા હેતમાં બોલો છો
બોલો છો
સબ ભક્ત ગાઈએ
લાગો છો
નવલ સ્નેહી નાથ જે રૂપાળા રાજીવ નેણવાલા લાગો છો
નવલ સ્નેહી નાથ જે રૂપાળા રાજીવ ને
કાંઈ કરુણા કહી નવ જાય વાલા લાગો તો
આખલડી અમૃતે ભરી કાંઈ કરુણા કહી નવ જાય વાલા લાગો તો
ચિત ચોરાણું ચાલમાં મરકલડે મન લો ભાઈ વાલા શીલ સ્વભાવ વાલા લાગો છો
આતુરતા નથી અંગમાં દિશે છે શીલ સ્વભાવ વાલા લાગો છો
પ્રેમ તણો પ્રવાહ વહે નેણામાં નટવર નામ વાલા લાગો છો
મહારાજને કેવી આદત હતી, કેવી ટેવ હતી, હસતા હસતા હેતમાં મીઠું મીઠું બોલવાની ટેવ હતી. હસતા જાય, આમ આપણને પ્રેમ આપતા જાય અને મીઠું મીઠું મસ્ત બોલે. આખલડી અમૃતે ભરી, જોયું આંખ્યું તો અમૃતથી ભરેલી હતી. અને કાંઈ કરુણા કહી ન જાય, કહી નહીં શકાતી કરુણા. ચિત્ત ચોરાણું ચાલમાં અને મરકલડે મન લોભાય. મરકલડો એટલે જરીક હસવું. આતુરતા નથી અંગમાં, દિશે છે શીલ સ્વભાવ, એકદમ શાંત મૂર્તિ છે, કરુણામય મૂર્તિ છે. આતુરતા એવું તેવું કાંઈ નથી. સ્વભાવ બધાને વશ કરી લેવો અને પ્રેમ તણો પ્રવાહ વહે. નેણામાં નટવર ગુણ, આવો કોઈ માણસ દેખાય ખરો જગતમાં? આવું બધું હોય? આનાથી બધું ઊંધું હોય? પ્રેમ તણો પ્રવાહ વહે, આંખોમાંથી ભાઈ ભાઈના દોષોનો પ્રવાહ વહેતો હોય. કરુણાનિધિ કરુણા કરીને છ ગાળા રંગ શેલ, પ્રેમાનંદ કે અખંડ રહો આખલડીમાં અલબેલ. હે કરુણાનિધિ કરુણા કરો છ ગાળા, હે રંગ શેલ અખંડ મારી આખલડીમાં વાસ કરીને રહો, એવી પ્રેમાનંદ સ્વામીએ માંગણી કરી. વાલપ વેણ મારે રે 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 નેણા કરુણામાં ભરપૂર, હે અંગો અંગ મારે જાણે ઉગ્યા ગણિત સુરાજ મારે ઓરડે રે. અંદરને ઓરડે એવું દિવ્ય દર્શન દીધું છે. વાત કરો, આમ તો બધાને કાંઈ મહારાજના અંગો અંગમાં કરોડો સૂર્યના જેવો પ્રકાશ દેખાતો ના હોય, કોઈને દેખાડે ને દેખાય. એકવાર વડતાલમાં સમયો હતો અને દેશ દેશાવરના હરિભક્તો બધા વડતાલ આવ્યા હતા. વડતાલની ચારે કોઈ બધાને તંબુ તાણીને ઉતારાની વ્યવસ્થા કરી આપેલી એટલે બધા ઉતરેલા. એમાં વડોદરાના મહાવિદ્વાન શોભારામ શાસ્ત્રીજી પણ સહપરિવાર સમયાનો લાભ લેવા આવ્યા હતા. એ વખતે એવો રિવાજ હતો, મહારાજને જમાડવા સારું બધા પોતપોતાને ઉતારે થાળ બનાવતા અને મહારાજને બોલાવતા. મહારાજ જમવા જતા, સુરતવાળાના ઉતારે ને આણંદવાળાના ઉતારે, શોભારામ શાસ્ત્રીને ઉતારે ભગવાન સ્વામિનારાયણ થાળ જમવા પધાર્યા છે. મહારાજને સુંદર બાજોટ ઉપર બેસાડ્યા છે અને પ્રેમથી ભગવાનને શોભારામ શાસ્ત્રી અને એમના ધર્મપત્નીએ થાળ જમાડ્યો અને પછી મહારાજની પૂજા કરે છે. શાસ્ત્રીજીએ ચંદન મહારાજને ચાંદલો કરીને લલાટે ચર્ચ્યું, પુષ્પના હાર પહેર્યા, કુમકુમ અને અક્ષત આદિ ઉપચારે કરીને બહુ સરસ પૂજા કરી. પછી તેમના ધર્મપત્ની ચંદન ચર્ચીને આમ મહારાજને કપાળે ચંદન તો ચર્ચાઈ ગયું અને ચંદન ચર્ચાઈ ગયા પછી મહારાજની મૂર્તિમાંથી એટલો બધો શીતળ શાંત દિવ્ય અલૌકિક સુખદાયી પ્રકાશ નીકળ્યો તે એ બેન હાવ અંજાઈ ગયા. કેટલી અદ્ભુત વાત! ચંદન તો કપાળે ચર્ચી દીધું મહારાજને અને કંકુનો ચાંદલો કરવા સારું કંકુ લઈને જ્યાં આમ આમ જાય છે કરવા, ત્યાં તો મહારાજની મૂર્તિમાં બહુ તેજ દેખાણું એટલે નેત્રંજાઈ ગયા ને હાથમાં કંકુ લઈને એમના ઊભા થઈ રહ્યા. એને જોઈને શાસ્ત્રી બોલ્યા, હું આમ ઊભી છો ચાંદલો કરીને કેમ હજળ થઈ ગઈ છે, આમ કેમ ઊભી રહી છે? ત્યારે તેના ધર્મપત્ની બોલ્યા, ક્યાં ચાંદલો કરું? લે, કેવી વાત કરે છે, ક્યાં ચાંદલો શું છે? ત્યારે કહ્યું કે મને તેજ સિવાય કાંઈ દેખાતું નથી, તેજમાં મારી આંખો અંજાઈ ગઈ છે, હું ચાંદલો ક્યાં કરું, મને કાંઈ દેખાતું નથી. આવું થયું. શાસ્ત્રી બિચારા આમાં કાંઈ જાણે નહીં એટલે એને એમ થાય કે આવું આચરણ કેમ કરે છે. જ્યારે કારણ જાણ્યું ત્યારે એને એમ થયું, ઓહ મને આવી ખબર નહીં, ઘણી વખત આપણે સાચું કારણ જાણતા ન હોઈએ અને અકળાતા બહુ હોઈએ, બુલબુલ કરતા હોઈએ, રાળ રાળ કરતા હોઈએ, કોઈકની નિંદા ટીકા ગમે તેની આગળ જ્યારે ને ત્યારે બોલ્યા કરતા હોઈએ, પૂરું જાણતા તા ના હોઈએ. પછી દ્રોહ થાય, નિંદા કર્યાનું ભયંકર પાપ લાગે. ભગવાન વિશે અથવા ભગવાનના અવતારો વિશે, ભગવાનના ભક્તો, દેવ દેવીઓ, ઈશ્વરો, કોઈને વિશે આપણે શું જાણીએ છીએ? શા માટે નિંદા ટીકા કરવી? ભગવાનના ભક્ત હોય, સંતો હોય, આચાર્યો હોય, આપણે એમની રીતિ પરિસ્થિતિ કાંઈ જાણતા ન હોય. અમથે અમથો અભાવ લેવાની ટેવ હોવાથી ભખ લઈને અભાવ લઈએ, અને અભાવ લઈએ એટલું નહીં, પાછો કોકને કહીએ, બોલ્યા વગર રહેવાય નહીં. પાછું પાપ લાગે. હા, સેવા તો બહુ કરીએ છીએ, પણ પાછા આવા પાપ કરીને સેવાને બાળી નાખીએ છીએ, એટલે કાંઈ ભેળું થતું નથી. પુણ્ય રાજીપો. શોભારામ શાસ્ત્રીના ઘરના બોલ્યા કે ક્યાં ચાંદલો કરું, મને કાંઈ દેખાતું નથી, તેજમાં મારી આંખો અંજાઈ ગઈ છે. ત્યાં મહારાજ બોલ્યા, લ્યો કરો ચાંદલો. ત્યારે તેને મહારાજની મૂર્તિ દેખાડી, એટલે પોતે મહારાજના લલાટમાં ચાંદલો કર્યો. અતિશય હેત થયું. એમ ભગવાન આ લોકમાં આવે ત્યારે આમ તો માણસ જેવા જ દેખાય, પણ જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ છે. આમ તો માણસ જેવા માણસ જ દેખાય, પણ જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ છે. વડતાલ ધામમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ આપણને આમ તો દેખવામાં પંચ ધાતુની મૂર્તિ દેખાય, પણ જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ છે. એમ આપણા ઘરમાં મૂર્તિ પધરાવેલી હોય, ઘર મંદિરમાં આપણી પૂજાની છબી હોય, એ દેખાય તો ચિત્રપ્રતિમાં, પણ જેવા અક્ષરધામમાં છે એવા ને એવા છે. આ દિવ્યતા આપણે પકડી લેવી જોઈએ. કેમ જે આ ખાલી મનને મનાવવાની વાતો નથી, એ પરમ સત્ય હકીકત છે. હકીકત એટલા માટે છે, ભગવાન ભગવાન છે. ભગવાન કોઈ દિવસ જડ નથી, જડ મૂર્તિ ભગવાન નથી, જડ ચિત્ર ભગવાન નથી. ભગવાન ભગવાન છે, માટે ભગવાન જડ ના હોય. એ ભગવાનનું ચિત્ર, પંચધાતુ આદિકની મૂર્તિ આપણને દેખાય છે જડ, તો આપણે એને ભગવાન માન્યા નથી. એ ચૈતન્ય દેખાય તો ભગવાન માન્યા ગણાય, જડ દેખાય તો ભગવાન માન્યા ના ગણાય. અને ભગવાનના સંબંધમાં આવે એ પદાર્થ પણ નિર્ગુણ થાય છે, એ પણ ચૈતન્ય રૂપ બને છે. તો ભગવાન ચૈતન્ય હોય એમાં સવાલ શું છે? પણ આવી ભાવના દઢ કરવી, ચિંતન કરીને આ વાત ઠેઠ કારણ શરીરથી પર જીવમાં ઉતારી દેવી, એવી લટક કોઈને આવડતી નથી. કોઈ આ કામ મહત્વનું સમજતા નથી, અતિ અગત્યનું હોવા છતાં આમાં કાંઈ જીવને ગંભીરતા આવતી નથી, એટલે બહુ મોટી તકલીફ છે. નિશ્ચયમાં કસર છે, એટલે કલ્યાણમાં પણ કસર રહે. કે ભગવાનની મૂર્તિ અને ભગવાનના સંત, એમાં ભગવાન હોય છે, એની મર્યાદા એમને દિવ્ય માનીને જે ન રાખે એને નીચે કહેવાય, પ્રથમનું 68મું તક ન કહેવાય. એનું કલ્યાણ થાય તક ના થાય, એને તો જેનું ભજન કરે છે એવા પરમાત્માને વિશે પણ નાસ્તિક ભાવ આવશે. મિનિંગ એ છે કે ભગવાનને ભગવાનના સંત એ જડ નથી, દિવ્ય છે, ચૈતન્ય છે, એ પરોક્ષ નથી, પ્રગટ છે. આ હકીકત છે. જો હરિકૃષ્ણ મહારાજ પંચધાતુની મૂર્તિ જ હોય તો રામ પ્રતાપભાઈ સાથે વાતો કેવી રીતે કરી શકે, એને આવકારો કેવી રીતે આપી શકે? અરે એવા તો કેટલાયના અનુભવો છે આજ દિન સુધી. અને ભગવાન તો કોઈ પણ મૂર્તિમાંથી બોલી શકે, એ જ મૂર્તિ રૂપે ચાલી શકે, આપણને આવીને ભેટી શકે. માટે ભગવાન એવી જડ મૂર્તિ ક્યારેય હોઈ શકે નહીં, હોય જ નહીં. આપણી પાત્રતા ઓછી હોવાથી આપણને એવી દિવ્યતા નથી મનાતી, નથી સ્વીકાર કરી શકાતી, અને નથી એ રીતે આપણે દઢ મક્કમતાથી મનન કરીને નિશ્ચય કરી શકતા. પરિણામે ખોટ બહુ છે. મહારાજનું સુખ નહીં આવે, મહિમા વિના મેળ નહીં પડે. સાધન કરવા હોય એટલા કરીએ, એની કાંઈ ના નહીં. પણ મહારાજનો અને મહારાજના સંતોનો, મોટા પુરુષનો હાડો હાડ મહિમા વ્યાપી જવો જોઈએ. મહિમા મહિમા મહિમા, એની વાત અલગ છે. જેમ આપણી તમામ ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ છે, દૂધ છે, દહીં છે, છાશ છે, તેલ છે, લોટ છે, ઘઉં છે, ખાંડ છે, બધું છે, પણ ઘી તે ઘી છે. ભલે એક જ અક્ષર છે, ઘી, ઘી એ ઘી, એની તુલ્ય કોઈ ના આવે. એમ ભલે બધું છે, પણ મહિમા એ મહિમા છે. મહિમા તુલ્ય કોઈ વસ્તુ ના આવે. જે જે હરિભક્તને સંતોને મહિમા દિલમાં બરાબર ઉતરી ગયો, એ બધા આ સંપ્રદાયમાં યા અન્ય સંપ્રદાયમાં ન્યાલ થઈ ગયા, ખાટી ગયા, એનો બેડો પાર થઈ ગયો. પણ જેને હજી મહિમા નથી સમજાણો, એ બધા ગરીબ છે, કમનસીબ છે. જેને મહિમા નથી થતો ભગવાનનો, સંતોનો, ભક્તોનો, એને કોઈક જન્મના, પૂર્વના એના જ કરેલા પાપો વળગ્યા છે, એને નડે છે. એટલે એને ભગવાનમાં હેત થતું નથી અને જગતમાંથી હેત ટળતું નથી. એ બિચારો ગરીબ છે, એ કંગાલ છે. એની ઉપર કરુણા કરવા જેવું છે ખરેખર. જે અક્ષરધામમાં છે તે જ આ છે, બસ આ સમજો. મહારાજની મૂર્તિ પ્રેમીજનોને ભગવદ ઈચ્છાથી એવી તેજોમય, દિવ્ય, અલૌકિક દેખાતી હતી કે પછી એ મૂર્તિમાંથી એનું દિલ ક્યારેય તૂટતું નહીં. જોઈ તેજ અલૌકિક અંગનું મને પ્યારા, બ્રહ્માનંદ સ્વામી જો એને આવું દેખાય કે જોઈ તેજ અલૌકિક અંગનું મને પ્યારા રે. એ થયા તેજ એટલે આપણે હમણાં હમણાં વધારે ઘી દૂધ ખાધા હોય ને ચામડી તક તકે, એ તેજની વાત નહીં. એ જોઈ જાખા થયા સૂરજ ચંદ કામણ ગારા રે, થયા જાખા સૂરજ ચંદ આવા તેજસ્વી મારો મહારાજ. એ તારી નવલ છબીની ઉપરે મને પ્યારા રે, એ બલિહારી બ્રહ્માનંદ કામણ ગારા રે. વાલપ વેણ મારે નેણા કરુણામાં ભરપૂર,
વાલપ વેણ મારે નેણા કરુણામાં ભરપૂર,
અંગો આંગ મારે જાણે ઉગ્યા ગણિત સૂર,
અંગો અંગ મારે
રાજ મારે ઓર રે રે આવ્યા અવિનાશી અલબેલ ફવાજ મારે ઓર રે રે આવ્યા અવિનાશી અલબેલ
આવ્યા અવિનાશી અલબેલ
આવ્યા અવિનાશી અલબેલ
અંગો અંગમાં જાણે ઉગ્યા અગણિત સૂર થયા ઝાંખા સૂરજ ચંદ બહુ ભક્તો સંતોનો ભાઈઓ બહેનોનો આ દિવ્ય અનુભવ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યે એમને થયો હતો એ હકીકત છે. એક અનુભવ વધારે કહું. એકવાર શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં લીમડા હેઠે રાત્રિને સમયે સભા કરીને બેઠા હતા અને વાતો કરતા હતા બહુ પ્રેમથી, ને સર્વસભાની દ્રષ્ટિ મહારાજ સ્વામી તલ્લીન હતી. એ જ વખતે મહારાજની મૂર્તિમાં પ્રકાશ થવા માંડ્યો ને સૌએ એક દ્રષ્ટિ કરી જોવા માંડ્યું. ધીમે 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 ભગવાનની દિવ્ય મૂર્તિમાંથી શીતળ શાંત આહ્લાદક આનંદદાયી પ્રકાશ માંડ્યો નીકળવા. જેમ એલોજન વધતો જાય ને પ્રકાશ વધતો જાય એમ પ્રકાશ વધતો ગયો. તે જોતે જોતે સર્વે સભાને લક્ષ થઈ ગયો, સમાધિ થઈ ગઈ આખી સભાને. તે કોઈ બોલે ચાલે નહીં, બધા સુનમુન થઈ ગયા. ત્યારે એક મુક્તાનંદ સ્વામી જ મહારાજ સાથે વાતો કરે એવા બાકી રહ્યા. તેમને જોઈને મહારાજ બોલ્યા, સ્વામી તમને આ સર્વે સભાની પેઠે થઈ ગયું હોત તો હું વાતો કેની પાસે કરત, કોની સાથે જરા અંતરની વાતો ગોષ્ઠી કર. ત્યારે મુક્તાનંદ સ્વામી બહુ સરસ બોલ્યા. એ કહે, મહારાજ તમારી તો અલૌકિક રીતિ છે, તે આ સર્વે સભાના નાડી પ્રાણ તમે તાણી લીધા અને મને આ સ્થિતિમાં રાખ્યો તે તમે જાણીને રાખ્યો છે એમ હું જાણું છું. તમને મને આમ રાખવાની મરજી છે, તમે એમાં રાજી છો, હું નહીં કહેતો કે મને સમાધિ કરાવો. તમે મારી પાસે બેઠા છો, મારા નેત્રથી આપનું દર્શન છે, હું સમજું છું જે ધામમાં મૂર્તિ છે એ આ છે, ભલે તેજ ફેજ ના દેખાય, મારે શું સમાધિની જરૂર છે, હું જાણું છું. આવી વાતું કરી બેએ. પછી જ્યારે એ સભાને લક્ષ્ય મટ્યો ત્યારે ઉઠી ઉઠીને મહારાજને પગે લાગ્યા ને અતિ દિવ્યપણું દેખ્યું. ભાઈ ભાઈ જાણે અંગો અંગમાં રે ઉગ્યા અગણિત સુર. એક વખત શ્રીજી મહારાજ વડતાલમાં સભા કરીને બેઠા હતા અહીં ચોકમાં, અને સાધુ હરિભક્ત બધા મહારાજની સામે જોઈ રહ્યા હતા. અને ફણેણી ગામનો હુતાર હરિભગત હતો એ મહારાજના દર્શન કરવા વડતાલ આવેલો. એ આમ ભાવથી દર્શન કરતો હતો હરિભગત. અને એને કોણ જાણ મહારાજની કૃપા થઈ તે મહારાજની મૂર્તિમાંથી તેજની કિરણો નીકળે એ એને દેખાય, અને એટલું બધું મહારાજના સ્વરૂપમાંથી સુખ નીકળે છે તેજ રૂપે આનંદ. એમાં મંદિર તથા ધર્મશાળા કાંઈ દેખાય નહીં, એકલું તેજ દેખાય ને એને આમ રહેવાય નહીં. તે તેજના સમૂહમાં તેજોમય મૂર્તિ શ્રીજી મહારાજ એને દેખાતા હતા, અને ચારે કોઈ તેજોમય અનંત કોટી મુક્તોની સભા જણાય તે જોઈને એ હરિભગત અહો અહો એમ વારંવાર બોલે ઉખરાટા અહો અહો. એટલે સભાનું ધ્યાન ત્યાં જાય અને હું ઓળી થયું સમજ્યા. એટલે કોક કે એ એમ કેમ કરો, એટલે પાછું બંધ થઈ જાય, વળી પાછું અહો અહો. હવે અહો અહો કરે એટલે મહારાજ પણ એની સામું જોઈને પોતાની તર્જની આંગળી પોતાની નાસિકાએ અડાડે એમ, મતલબ ચૂપ. ત્યારે એ ભક્ત છાનો રહી જાય અને હોળી પાછો કે અહો. એમ ઘણીક વાર થયું. તે સર્વસભા એ સાંભળ્યું અને શ્રીજી મહારાજ પોતાની આંગળી નાસિકાએ અડાડે તે પણ બધાય સભાજનો જોતા હતા, પણ કોઈ યથાર્થ મર્મ સમજી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજને તેડવા કોઈક આવ્યું, એમની સાથે મહારાજ જમવા પધાર્યા અને તે સભામાં નારૂપંદ નાના બેઠા હતા. એમણે ગોપાલ સ્વામીને આવીને કહ્યું કે સ્વામી ઓલા હરિભગતને બોલાવો ને ફણેણીના ઓલા આવ્યા છે. એ કંઈક અહો અહો કરતા હતા, આપણે જાણીએ જ ખરા, હું એને થતું હતું. પછી ગોપાલ સ્વામી બોલાવ્યા, ભગત અહીં આવો, કેમ એમ કરતા હતા? ત્યારે એણે બધી ફોડ પાડીને વાત કરી કે અંગો અંગમાં રે જાણે ઉગ્યા અગણિત સુર. એ વાત હે વાલા ભક્તો, બીજા પદની છેલ્લી કડી.
કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ,
કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ,
કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ,
કરતા વાતડી
ભલે ભલે
અમૃત સરખા વેણ.
પ્રેમાનંદ ના રે જોતા તૃપ્ત ન થાય નેણ,
પ્રેમાનંદ ના રે જોતા થાય
ને, પ્રેમાનંદ ના રે જોતા તૃપ્ત ન થાય ને,
પ્રેમાનંદ ના રે જોતા તૃપ્ત ન થાય
ને. કરતા વાતડી રે બોલી અમૃત સરખાવે,
કરતા વાતડી રે બોલી અમૃત સરખાવે,
બોલી અમૃત સરખાવે,
બોલી અમૃત સરખાવે.
કેવું મહારાજની બોલનીમાંથી અમૃત જરતું હશે, કેવી વાતો કરતા હશે કલ્પનામાં નહીં આવતું. અને એ મૂર્તિને જોતા જોતા ક્યારેય નેણા ધરાતા નહોતા, તૃપ્ત થતા નહોતા. પ્રેમાનંદ સ્વામીની અનુભૂતિ છે. શ્રીજી મહારાજ ક્યારેક પોતાના પ્રેમી ભક્તોને દર્શનનું સુખ આપવા માટે એક ટૂંકી પોતડી પહેરીને રાત આખી બેસી રહેતા, માને એમ નહીં આવે, કઈ બોલવાનું ને, ખાલી બેહી રહેતા. અને સંતો હરિભક્તો આખી રાત એમ નામ મૂર્તિ હામું જોઈ રહેતા, જાણે કે અહીંયા અક્ષરધામ ખડું થઈ ગયું. અક્ષરધામમાં છે શું બીજું? મહારાજના દર્શન જ કરે છે બધા. અને મહારાજને પોતાના દર્શન જ દેવા છે, એ સિવાય જીવની પાસે મહારાજને કાંઈ કરાવવું નથી કોઈની પાસે. આવું ગોપાલ સ્વામીની વાતોમાં લખ્યું. બાકી બધા જે કાંઈ કરે છે એ પોતાને રાગે કરે છે. મહારાજના આશયને જાણો તો મહારાજને તો પોતાની મૂર્તિનું સુખ જ બધાને દેવું છે. બીજું ક્યાં મહારાજને કોઈની પાસે કાંઈ કરાવવાની જરૂર છે? એ સર્વ કરવા સમર્થ છે. એમાં કાંઈ એને આપણી જરૂર પડે એવું છે જ નહીં. આપણે અમ થાવે એમમાં છીએ. જોતા તૃપ્ત ન થાય ને. અક્ષરધામમાં રહેલા મુક્તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. યુગોના યુગો વયા ગયા, હજી કોઈ ધરાણા નથી, મટકો મારવા સમર્થ નથી. કેટલો આનંદ આવતો હશે એ મૂર્તિમાંથી. અને હમણાં આપણે સાંભળી લીધું કે જે મૂર્તિ અક્ષરધામમાં છે એ જ આ છે. મહારાજ જ્યારે એને એવું અલૌકિકપણું બતાવે ત્યારે એને અક્ષરધામના મુક્તોને જેમ મૂર્તિમાં જોડાઈ જવાનું છે, જેવું દર્શન તેજોમય થાય છે એવું જ અહીંયા દર્શન થાય ને જોડાઈ જવાય છે. એ હકીકત છે. આખી રાત જોઈ રહ્યા પર્વતભાઈ જેવા અમુક સ્થિતિવાળા ભક્તો મહારાજ ક્યાંક પંચાળે કે ક્યાંક ગયા હોય ને સભા કરીને બેઠા હોય તો પોતે આવે, અને સભા બેઠી હોય એટલે પાછળ બેહે, અને પછી ત્યાં બેઠા બેઠા મહારાજના દર્શન કર્યા કરે. પછી એને ખબર ન રહે. જેમ સમય થતો જાય એમ માણસ સભામાંથી ઉઠીને કામકાજે જાય, અને મહારાજ તો એમને બેઠા જ હોય. તે છેલ્લે બેઠા હોય પર્વતભાઈ, એ ખહતા 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 ઠેઠ મહારાજ આગળ આવી જાય. એવું ખ્યાણ થાય, જોતા તૃપ્ત ન થાય ને. બોલો. એમને મહારાજ સામું બધા જોઈને બેઠા હોય, કોકને એમ લાગે કે આ બધા આવ નવરા લાગે છે અને કાંઈ કામ નહીં લાગતું. એ ઊભા થાવ ઊભા થાવ, કાંઈક કામ કરો. આમને બેહી રહીએ થોડા રોટલા મળશે. પણ એને ખબર નહીં કે બેહી રહેવામાં જ બધું મળે એમ છે. પર્વતભાઈ ગઢડામાં 7 દિવસ સુધી ખાધ્યા પીધ્યા વગર માત્ર મૂર્તિનું સુખ, મૂર્તિનો રસ પીને રહ્યા હતા. કંઈ ખાવા પીવાનું યાદ જ નહોતું આવ્યું. મૂર્તિ જેને સમજાઈ જાય છે એને ક્યાં કાંઈ કરવાની જરૂર રહે છે? જેમ છે એમ મહારાજનું સ્વરૂપ સમજાણું નથી, એને કાંઈક કરવાની ઈચ્છા થાય છે અને એ પછી કાંઈક કરે છે. પછી જે કરવું હોય તે સારી વાત છે. ભગવાનને સંતોને રાજી કરવા કરે એટલે ભક્તિ કહેવાય. અને ધીમે ધીમે એને પણ ભગવાનની મૂર્તિ સિવાય તમામ સંકલ્પો ટળી જશે. પછી માત્ર એક મૂર્તિના જ વિચારો રહેશે. અને પ્રેમી પણ એને જ કહેવાય કે જેને ભગવાનની મૂર્તિ સિવાય કોઈ ઘાટ જ ન થાય. વચનામૃત એવું કહે છે. અને જો ભગવાન સિવાય બીજો ઘાટ થાય તો કપાળમાં બળબળતો ડામ દે એવું વહમું લાગે. જ્યાં સુધી મેં અને તમે અહંકાર ધારણ કર્યો છે, અહંકારનું મૂળ એવું દેહાભિમાન રાખ્યું છે, ત્યાં સુધી તો ભગવાન સિવાયના આ દેહ માટે, દેહના સંબંધી માટે, દેહની નામના માટે, કાંઈક કામના માટે, કાંઈક આગેવાન થવા, કાંઈક મોટા દેખાવા કર્યા વગર રહેવાશે નહીં. નહીં રહેવાય મહારાજની મૂર્તિ સામું જોઈને, નહીં બેહી રહેવાય. કાંઈક ઉખરાટો આવશે. અને અક્ષરધામના મુક્તો તો બધા એક નજરે મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. એ બધી કથા ત્રીજા અને ચોથા પદમાં વિસ્તારથી આવનારી છે. પ્રેમાનંદના રે જોતા તૃપ્ત ન થાય ને. ભગવાનમાં જેને હેત હોય, ભગવત દર્શનની જેને ખેંચ હોય, એ ભગવાનના દર્શન કરતા આડી પાપણ મટકું મારે તોય સહન કરી શકતા નથી. આ વાત મેં તમે સાંભળી છે ગોપીઓની જીવન કથામાંથી. બ્રહ્માને વઢતી હતી, શું કામ પાપણી કરી, કેવા પ્રેમી. એના ઉપર એક વાર્તા કરીને કથા પૂરી કરીશ. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં સ્વામી પોતે પોતાનો અનુભવ લખે છે. અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે 69 કાળ ગયા બાદ અમે 50 થી 150 જેટલા સાધુ અહીં ગુજરાત દેશમાંથી ફરીને માણેકઠારી પુણ્યમ ઉપર ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ગઢડે જતા હતા. સમજાઈ ગયો? શરદ પૂનમ આસો મહિનો ચાલતો હતો. 69 કાળ પૂરો એટલા માટે કહે છે કે વરસાદ બહુ વર્ષ્યો હતો. પછી ચોમાસામાં આસો મહિનો બેઠો અને માણેકઠારી પૂનમ એટલે આસો સુદ પૂનમ, આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલીઓ ઉગ્યો રે સખી મારા ચોકમાં. એ આસો મહિનો માણેકઠારી પૂનમ સંતોને મહારાજના દર્શનની બહુ તાણ થઈ ગયેલી. ગુજરાતમાં હતા અને પછી સંતો બધા મહારાજના દર્શનને ગઢપુર જાય છે ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે છે કે મારે જમણે પગે વાળો નીકળ્યો. વાળા નામનો રોગ છે. પગમાંથી ઝીણો એવો એક તાર નીકળે એને વાળો કહેવાય. દુઃખે બહુ. અમુક અમુક ગામના કૂવાના એવા પાણી હતા કે ત્યાં ઘણા ગામના માણસોને પગે વાળા નીકળતા. અમુક જગ્યાએ એવા વાતાવરણ, એવા પાણીને લઈને આવા રોગ થતા. આજ હવે એ રોગ નાબૂદ થઈ ગયેલ જણાય છે. લગભગ મેં તો કોઈના પગે વાળો જોયો નથી, કદાચ તમે કોઈ વૃદ્ધ માણસોએ જોયો હોય. શ્રીજી મહારાજ વરણી વેશે વનમાં ફરતા ફરતા લોજપુર પધાર્યા. 1856 શ્રાવણ વદ છઠ રાંધણ છઠે ત્યારે મુક્તાનંદ સ્વામીને પણ પગે વાળો નીકળતો અને સહેજ તાવ હતો ને ઓરડીમાં હોતા હતા એવું વર્ણન આવે છે. એ વાળાના રોગનું મોટું દુઃખ હતું. અદ્ભુતાનંદ સ્વામીને પગે વાળો નીકળ્યો છે તેથી ચલાતું નહોતું. ધીરે ધીરે પરાયણે પરાયણે કષ્ટ સહન કરતા કરતા મહારાજના દર્શનની ઈ ભૂખે ચાલતા ચાલતા માનસંગ ડોડિયાની ચોકડી સુધી પૂગ્યા. ચોકડી ગામ છે, માનસંગ ડોડિયાની ચોકડી કહેવાય. ત્યાં સુધી સ્વામી કે હું પૂગ્યો અને ત્યાં મુક્તાનંદ સ્વામીને ભેગો થયો ને માનસંગ ડોડીએ સર્વે સંતને માટે ખીચડી કરાવી અને અમને બધા ભૂખ્યા સાધુને ખીચડી જમાડીને તૃપ્ત કરે. અને સંત જમીને બધા હોઈ રહ્યા, પણ મને આખી રાત ઊંઘ ન આવે, બહુ પીડા થઈ પગમાં, પછી શું કરું? તેથી મેં મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આવું થયું છે, હશે, હવે શું કરશું સ્વામી? સવારે ઉઠીને બીજા બધા સાધુ તો ચાલવા તૈયાર થઈ ગયા, ત્યારે મારાથી તો ચલાય તેમ રહ્યું નહીં. એ જોઈને મુક્તાનંદ સ્વામી મને કહે છે, અદ્ભુતાનંદ સ્વામી, તમે નહીં ચાલી શકો, આખી રાત ઊંઘ્યા નથી, આ વાળાની પીડા છે, શરીર તમારું પછી ખમશે નહીં, તાવ આવી જશે, વધારે બીમાર થઈ જશે, માટે તમે અહીં રહ્યો અને અમે માનસંગ ડોડિયાને તમારી ભલામણ કરી દઈએ છીએ, એ તમારો ખ્યાલ રાખશે, ચિંતા કાંઈ કરશો નહીં, અમે મહારાજને કહેશું સ્વામીને તકલીફ છે, તે ચોકડી રહ્યા છે. ત્યારે મેં મુક્તાનંદ સ્વામીને હાથ જોડ્યા, સ્વામી મને આવવા દો, પણ સ્વામી તમારે આ લેવું, સ્વામી મારે મહારાજના દર્શન કરવા છે, મારે આવવું છે. અરે સ્વામી, પણ હે મુક્તાનંદ સ્વામી, ઘણા દિવસથી મને મારા મહારાજના દર્શન થયા નથી, હેત તો જો, મારા પ્રાણ પ્રભુ, મારા અંતર આત્મા શ્રી હરિજી, મારો આધાર, મારું સુખ, મારું સર્વસ્વ, મારો ધણી પુરુષોત્તમ, દર્શન નથી થયા. સ્વામી હું તમને હું બોલું, મને બહુ ખેંચ થાય છે દર્શનની, આવું કીધું. મુક્તાનંદ સ્વામી કે, પણ સ્વામી કેમ કરશું, હું તો તમારી આ પીડા છે એને કારણે ના કહું છું. અદ્ભુતાનંદ સ્વામી દીન વચને કહે છે કે જો તમે મને હા પાડો અને માનસંગ ડોડિયા પાસેથી મને એક લાકડી અપાવો તો હું ખોડંગાતો ખોડંગાતો, એટલે લંગડાતો લંગડાતો, ધીરે ધીરે ગઢડા હોદી હાલ્યો આવીશ કે એમ. હા, જે થવું હોય દેહ ને થાય, પણ મારી આંખો મહારાજના દર્શન વિના તપે છે. કેવી હશે મહારાજની મૂર્તિ, કેવા હશે આ સાધુઓ, કેવો હશે સંબંધ, કેવો હશે પ્રેમ. અને આજ આપણે એવું કાંઈ છે કે પછી બધું હુકાઈ ગયું છે, એ જોવા જેવું. આવી અદ્ભુતાનંદ સ્વામીની પ્રેમ ભરી દીન વાણી સાંભળીને મુક્તાનંદ સ્વામીનું હૈયું હા પાડી ગયું. માનસંગ ડોડિયાને બોલાવીને એમ કહ્યું કે એક સારી મજબૂત લાકડી સ્વામીને આપો. માનસંગ ડોડિયાએ સેવા કરી. પછી અદ્ભુતાનંદ સ્વામી કે, હું ધીરે ધીરે લંગડાતો લંગડાતો ચાલ્યો, મહારાજને હંભારતો હંભારતો, બહુ દર્શનની તાણી પડી ગઈ. જેમ નકોડો ઉપવાસ કર્યો હોય ને અન્નની તાણી પડી જાય ને માણસને, બારસના પારણામાં ઉતાવળ થઈ જાય, કેટલાક ઘરે તો ઝઘડો થઈ જાય, ક્યાં મરી ગઈ, હજી જ્યુસ બનાવ્યું નથી, પણ હજી તમે નાઈ નાવ્યા, પૂજા કરો તો બનાવી દે, તૈયાર હોવો જોઈએ. હાલો ભગવાન, ઝટ બે ગાંગડી હાકર ખાઈ લો, ભૂખ્યો મરી ગયો હું એમ. એ તો ભગવાનને ટડકાવે, ઘરના ટડકાવે, છોકરાને ટડકાવે, કંઈક ભૂખ ભડકે બળતી હોય એટલે વડકા થાય. વાલા ભક્તો, આ સંતો પ્રેમી છે, એને ભગવાનના દર્શનની ભૂખ લાગી. ધીરે ધીરે લંગડાતા લંગડાતા ચાલ્યા. સ્વામી કહે છે કે સર્વે સંત કુંડળ પૂગ્યા ને હું તો પાછળ રહી ગયો. કુંડળ રાયબા માના દરબારમાં બધા ઉતર્યા અને હું પછવાડેથી લંગડાતો લંગડાતો ધીરો ધીરો કુંડળ પૂગ્યો અને કુંડળમાં રાયબા માએ સંતોને માટે લાડુની રસોઈ કરી. એ ડોશી બહુ પ્રેમી હતા, સંતોને જમાડવામાં તો એને બહુ જાલી રાખવા પડે એવા હતા. લાડવા બનાવડાવ્યા, માનસંગ ડોડિયાએ ખીચડી કરી ચોકડીમાં, અને રાયબા માએ ઘીના લસપસતા લાડવા કરી અને બધા સાધુને જમાડ્યા અને બધા સાધુ કુંડળમાં રાત્રિયા. ત્યાં મુક્તાનંદ સ્વામીને તાવ આવ્યો કુંડળમાં, બીમાર થઈ ગયા સ્વામી ને. મુક્તાનંદ સ્વામીને તાવ અને મને પગે વાળો, તે બેમાંથી એકેને ચલાય એવું રહ્યું નહીં. રાયબામાને ખબર પડી કે પ્રાણ જેવા અમારા વાલા સાધુને બીમારી થઈ, રાયબા માને સાધુ બહુ વાલા હતા. મહારાજ અરે બાજે સાધુ હારું, કેમ સાધુને રસકસના નિયમ રખાવો છો, કેમ સાધુને તપ કરાવો છો, તમને કોણ ભગવાન કે, આવું બધું. અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા એટલે મહારાજ એમને સતીર્થ થાય એટલે ગુરુભાઈ. રાયબાઈમાં એ કહેવડાવ્યું કે સંતો હવે તમે હાલીને કોશિશ ના કરતા, અહીં રોકાવ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહેવડાવ્યું કે અમારે મહારાજના દર્શન કરવા છે, જાવું છે. રાયબામાં કે તો ચિંતા કરો, હું ગાડું જોડાવું છું. પછી રાયબામાં એ કુંડળથી પોતાનું ગાડું જોડીને આપ્યું માણસ હારે. બે સંતોને ગાડામાં બેહાડો, જાઓ ગઢડે. પછી એમાં અમે બે જણ બેઠા, અદ્ભુતાનંદ સ્વામી કે હું અને મુક્તાનંદ સ્વામી બેઠા. ને બીજા સંત મોરથી ગયા હતા, એ તો બધા હાજા એટલે વહેલા ઉઠીને હાલવા જ માંડે. અને અમને તો રાયબામાં એ ગાડું કરી આપ્યું. પછી ગાડામાં બેસીને અમે ચાલ્યા. ઓલા સાધુ મોર ગયા, એમણે મહારાજને ખબર કરી કે મહારાજ મુક્તાનંદ સ્વામી આવે છે. અને એ જ દિવસે બધા કાઠી દરબારોએ મહારાજને એક એવો પ્રશ્ન પૂછેલો કે હે મહારાજ, ભગવાનના દર્શનની જેને બહુ તાણ હોય, જેને મૂર્તિ જોયા વગર આંખો તપી જતી હોય, એ કેવા હોય, એના લક્ષણો શું હોય તે કહો. પણ એ પ્રશ્નનો ઉત્તર મહારાજે ત્યારે એમને આપેલો નહીં. અને ખબર આવી કે મુક્તાનંદ સ્વામી આવે છે, તેથી મહારાજ પોતાની ઘોડી મંગાવીને તત્કાળ છલાંગ મારી અસવાર થઈને સંતની સામા આવે છે. આ છે સ્વામિનારાયણ ભગવાન. પોતાના વાલા સંતોને ગામડેથી આવતા ભાળે ને ગૌ બે ગૌ સુધી સામે આવીને દંડવટ કર્યા હોય તો એ માત્ર સ્વામિનારાયણ ભગવાને, બાકી કોઈથી થાય નહીં. એ ના થાય, એ તો મહારાજથી થાય. સામે આવ્યા, એક ગાવ સામે આવ્યા, જો તો ખરા પ્રેમ તો જો. આવો પ્રેમ જે સંતોને આપે એને માટે સંતો માથું દઈ દે. તમને કહ્યું પ્રેમ જોઈ, સાધુને ક્યાં પૈસા જોઈ, સાધુને ક્યાં સંસારના સુખ જોઈ, સાધુને ક્યાં હારા પેન્ટ સૂટ કે સોનાના દોરાની વીંટીઓ જોઈ છે, સાધુને પ્રેમ જોઈ છે. છે પ્રેમ કે ખાલી છે અંદર? હાવ પ્રેમ આપો, પ્રેમથી બોલાવો. બે ગૌ હામાં જાવ, લ્યો ત્યાં જઈને વંદન કરો. વાહ રે વાહ સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન નહીં, ઉદ્ધવની ગાદી ઉપર હતા ને, ગાદીપતિ હતા, એ કઈ સામાન્ય સાધુ તો નતા. એટલે તો એને શ્રીજી મહારાજ કહે છે, ગાદી ઉપર બે ને બધા શ્રીજી કે. આ વૈષ્ણવ સંપ્રદાયનો શબ્દ છે. તો પણ સંતોને એમણે આવા પ્રેમ આપ્યા છે. એક ગાવ હામાં આવ્યા, ત્યાં તો સર્વે સંત કેડે મહારાજ ઘોડી બે ચાર આટા ફેરવી. એને ત્યાં તો સર્વે સંત કેડે મહારાજે, એટલે કે બધા સાધુની ફરતી મહારાજે બે ચાર આટા ઘોડી ફેરવી, એટલે કે સાધુના મંડળની ઘોડીએ ચડીને આ રીતે પ્રદક્ષિણા કરી લીધી મહારાજે. મહારાજનું દેવું પ્રદક્ષિણા કરી લે, દંડવટે કરી લે અને પ્રસાદ વધ ખાઈ જાય. કહો આ ભગવાન એવા હતા? અમે સાંભળ્યું છે, લખ્યું છે મોટા પુરુષોએ જેણે આ અનુભવ્યું છે. એકવાર મહારાજે બધા સાધુ જમતા હતા ને, તેવું કહ્યું કે અમારી માણકી ઘોડી બીમાર છે, એ સંતો તમારી પ્રસાદી જમે તો હાજી થઈ જાય. એમ કહી અને એક પાત્ર લઈને મહારાજ સાધુની પંક્તિમાં ફર્યા. એક એક કોળિયો આલો કેશ, બધા સાધુ મારી માણકી હાજી થાય. એ બધા સાધુ તો બિચારા મહારાજ કે એટલે માણકી હારું તો શું કામ નો, જમતા હતા. પછી એક એક કોળિયો મહારાજના પાત્રમાં બધા સાધુએ આપ્યો. અને પછી સ્વામિનારાયણ ભગવાન પંક્તિની વચ્ચે ઊભા ઊભા એ પ્રસાદી જમ્યા હતા. થાય કોઈથી જમ્યા હતા. ચોનારાએ લખ્યું છે કે આવું કર્યું તું એણે. દુનિયાને જે કહેવું એ કે, સ્વામિનારાયણને ક્યાં કોઈની પડી છે ને, એને ક્યાં ભીખ છે કે હું આવું કરીશ તો મારી ગાદી અક્ષરધામની કોક લઈ જાય. એને એ તો ચિંતા નથી, આપણે ચિંતામાંથી ઊંચા જ કોઈ દી આવ્યા નહીં. ટેન્શન ટેન્શન નર્યું ટેન્શન. આવા સ્વામિનારાયણ ભગવાન બોલો. એકવાર એવું જ ચરિત્ર કર્યું હતું, બધા સાધુને કે લાવો તમારા ચરણ ધોવાશે, અમારે માણકીને પાણી પાવું. બધા સાધુના ચરણ ધોયા અને પછી સ્વામિનારાયણ પોતે ખોબે ખોબે પીવા માંડ્યા હતા. આવા સંતોને માન્યા મનાવ્યા પૂજા આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ, એ ભગવાન સ્વામિનારાયણ. અને એટલા માટે આ બધા સાધુ છે ને આવા કીર્તનો એને માટે લખે, અને આપોઆપ એની મેળે કલમ આ રીતે હાલે, શબ્દો આ રીતે નીકળે, નેણા કરુણામાં ભરપૂર ને ફલાણું ઢીકળું. શું અદભુત વાતો છે. આટા ફેરવ્યા, પ્રદક્ષિણા ફેર્યા, પછી સંતને મળ્યા, બાથમાં ગાલી ગાલી મહારાજ ભેટ્યા, ને સર્વેક દરબારો જે આવ્યા હતા કાંઠીઓ એ પણ સંતોને ત્યાં પાદરમાં દંડવટ કરવા લાગ્યા. દંડવટ કરીને બધા સાધુને દરબારો પગે લાગ્યા. અને અદ્ભુતાનંદ સ્વામી કહે છે, હું અને મુક્તાનંદ સ્વામી બે ગાડેથી હેઠે ઉતરીને મહારાજને પગે લાગ્યા, ને અમે ચાલવાનો મનસૂબો કર્યો, કેવો મહારાજ આવ્યા છે આપણે ગાડે બેહો નથી. ત્યારે મહારાજ બોલ્યા, નહીં નહીં નહીં, હે સંતો હે સ્વામી, તમે ગાડામાં બેસો, પ્રેમ તો જો, હા નહીતર પ્રોટોકોલ આવે. અમે હોય ને ગાડામાં તમારાથી બેહાય નહીં, તમે હો તો અમારાથી જીવાય નહીં, પણ હવે આ તો જીવીએ છીએ, મારી નાખ્યા તમે તો. પ્રોટોકોલ પ્રોટોકોલનો દાંડિયો, આમનામ આપણો તો શ્વાસ જ અધરી રહે કે આમાં કાંઈક પ્રોટોકોલ તૂટશે તો વળી મરી ગયા આપણે. હળી મળીને એક કુટુંબની જેમ આનંદથી જીવતા હોઈએ તો કેવું સુખ આવે. મોભો મર્યાદાન પ્રોટોકોલ, અરે રે. અને આ સિવાય બીજું હોય શું તે રાખે કે બતાવે, આ બધો આમ દાંડિયો ડપ કરીને ગાડું હાંકવાનું હોય બાકીનાને. આ તો મહારાજ છે, એને કાંઈ બીક નથી, પ્રેમી પ્રભુ મળ્યા અને પ્રેમીને ભાળે ત્યારે એ પોતે પણ પાગલ જેવા થઈ જાય ને બધાને આનંદ મળી જતો, તો વાત જુદી. ભાઈ મને આ બધી મહારાજની લીલાઓ બહુ ગમે, બહુ આનંદ થાય. મહારાજ કહે છે કે ના 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 ના, તમે ગાડામાં બેહો, હાલવું નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ વાત સંભળાય નહીં. કેવી સરસ વાત કહે, મહારાજ વાત સંભળાય નહીં, તમે વાતો કરો તો સંભળાય નહીં ને, અમે ગાડામાં બેહી રહી. અને ત્યારે શ્રીજી મહારાજે એમ કીધું, સ્વામી અમે તમારા ગાડાની પાછળ પાછળ અમારી ઘોડી ચલાવીશું ને વાતો કરશું. હા મહારાજ, તમારે માટે અમે અહીંયા ઠાંઠીએ ઘોડી હાંકશું ને તમને વાતો કરશું, ને તમે ગાડામાં બેસીને ગાડું ચલાવો. એમ કહીને ગાડું ચલાવ્યું. મારા બાપ, આ છે ભગવાન સ્વામી નારાયણનો પારાવાર પ્રેમ. ને મહારાજ તે સમયે મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આ કાંઠીઓએ પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનની તાણ હોય એના લક્ષણ કેવા હોય, સ્વામી તમે ઉત્તર કરો. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી કહે છે કે હે મહારાજ, આ અદ્ભુતાનંદ સ્વામીને જોઈ લો, એમને પગે વાળો નીકળ્યો છે, પીડાનો પાર નથી, તેથી ચલાતું નથી. અમે એને ઘણું સમજાવ્યા કે તમે અહીં ચોકડી ગામમાં રહી જાઓ, હરિભક્તને ભલામણ કરી. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ અમને એમ કહ્યું કે સ્વામી, બહુ દિવસથી મહારાજના દર્શન થયા નથી, મારે દર્શન વિના રહેવાય એમ નથી, મારા અંતરમાં બહુ ખેંચ થઈ ગઈ છે, તાણ થઈ ગઈ છે, નહીં રહેવાય. એમ કરતાં કરતાં અમે માનસંગ ડોડિયા પાસેથી લાકડી અપાવી, તે ઠગતા ઠેકતા લંગડા લંગડા કુંડળ સુધી સ્વામી માંડ પૂગ્યા, અને કુંડળથી પછી રાયબા માએ ગાડું કરી આપ્યું. તેથી અહીં ગાડામાં બેસીને હે મહારાજ તમારા દર્શને આવ્યા અને તમારા દર્શન થયા. એ એવા લક્ષણ જેના હોય ત્યારે જાણવું, જે એમને ભગવાનમાં દર્શનની ખેંચ છે, પ્રેમ છે. એવી રીતની વાતો કરતાં કરતાં મંદિરમાં આવ્યા, ને સંત એમના ઉતારા ઉપર ગયા અને મહારાજ દરબારમાં પધાર્યા. એટલામાં થાળ તૈયાર થયો અને મહારાજ લાડુબાના ઓરડામાં જમવા સારું બેઠા, અને જમીને સર્વે થાળની પ્રસાદી અદ્ભુતાનંદ સ્વામીને કહે જે મને અને મુક્તાનંદ સ્વામીને આપતા હતા. અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે પછી તે દી તે થાળની પ્રસાદી અમને બેને આપી ને સર્વ સંતને માટે લાડુની રસોઈ કરાવી હતી ને સંતને ચોકમાં પંગત કરી બધાને મહારાજે પીરસીને પ્રેમથી જમાડ્યા હતા. આવો આનંદ સહજાનંદના કાળમાં હતો. કરતા વાતડી રે બોલી અમૃત સરખાવે, પ્રેમાનંદ ના રે જોતા તૃપ્તન થાય ને,
પ્રેમાનંદ ના રે જોતા તૃપ્તન થાય ને.
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ,
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ,
આવ્યા અવિનાશી અલબેલ, આવ્યા અવિનાશી અલબેલ. વાલા સંતો, આજે હરિભક્તો તમારી સેવાથી બહુ રાજી થયા. આજે વિજયાદશમી છે, વાલા સંતોના દિલમાં ભાવ છે કે આ હરિભક્તો આવા તડકામાં દિવાળીના મહિમામાં કામ છોડીને કોઈ ના નીકળી શકે એવા ટાણે જ્યારે વડતાલના વચનામાં દ્વિશતાબ્દી મહોત્સવ માટે મોટી સંખ્યામાં સેવામાં હાજર થયા છે, તો આ વાલા હરિભક્તોને હાટા જલેબી અમારે હાથે પીરસવું છે પ્રેમથી. આજ વાલા સંતો તમને પીરસશે. વિજયાદશમી સાચા અર્થમાં આપણે તો વિજય આપનારી નીવડી ગઈ માટે વાલા સંતો તૈયાર થાય અને હરિભક્તોને પ્રેમથી સાટા જલેબી ફાફડા મરચા વગેરે પીરસશે. અને આજના આ પ્રસાદના યજમાન અનિલભાઈ કલરવાળા સુરત, વાહ, બહુ ધન્યવાદ એમને. તો વાલા ભક્તો, એ યજમાન અહીંયા નથી પણ આપણે એમને અહીંથી બધા આશીર્વાદ આપી દઈએ. મારા સહજાનંદ પ્રાણ
મારી આખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા નારા, અતિ ભાવી ગયો તે સબ હે મુક્ત અનાદિ હે સ્વભાવ ભૂલ ગયે તે હે સ્વભાવ ભૂલ ગયે તે હે.
સહજાનંદ સ્વામી મહારાજ ની જય.